તારીખ 25-8-1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પાર્લામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 97
કેવી રીતે પહોંચે છે એની વ્યવસ્થિત વિષય નિરૂપણ આ પત્રમાં થયું છે. બે દિવસ સ્વાધ્યાય ચાલ્યો છે. સંક્ષેપમાં એનો સાર લઈને પછી આગળ વિષય લઈએ કે કોઈ પણ ધર્મમતમાં મનુષ્ય હોય તો પણ એને મુમુક્ષુતા પ્રાપ્ત થવી એ જરૂરી છે. મુમુક્ષુતા વિના આત્મજ્ઞાન નથી. એ મુમુક્ષુતાની શરૂઆત જે જીવ મહાશક્તિના પરિણામમાં મુંઝાઈને એકમાત્ર મોક્ષ માટે પ્રયત્ન કરે છે, મોક્ષને વિશેષ યત્ન કરે છે, કે જે પૂર્ણ શુદ્ધિના ધ્યેય એનું પરિણમન ચાલુ થાય છે, એ પરિણમન ઘણું બળવાન હોય છે, ત્યારે એને મુમુક્ષુતાની શરૂઆત થાય છે. એ પહેલાં કોઈ પણ ધર્મ સાધન કરે તો પણ ત્યાં મુમુક્ષુતાની શરૂઆત થઈ નથી. ભલે એ ધર્મ સાધન કરતા આખી જિંદગી વ્યતીત થઈ હોય તો પણ શરૂઆત નથી થઈ, અથવા ક્યારે પણ શરૂઆત થઈ છે એ સિવાય પણ ક્યારેક શરૂઆત થઈ ગઈ છે એવું માનવું, એવું સ્વીકારવું એ ભ્રમ છે. મોક્ષતાની શરૂઆત તો મોક્ષના ધ્યેયથી જ થાય એવો સર્વજ્ઞાનીઓનો અભિમત છે. એટલી મોક્ષતા આવ્યા પછી સ્વતઃ આપોઆપ જીવના પરિણામ પોતાના દોષ જોવામાં અપક્ષપાતપણે કામ કરતા થઈ જાય છે. આ પરિણામ આપોઆપ કામ કરે છે, એક માપપટ્ટી છે, માપવાનું એક સાધન છે કે જીવને મોક્ષનું ધ્યેય અથવા મોક્ષનું લક્ષ્ય બંધાયેલું છે કે નહીં. જો અપક્ષપાતપણે પોતાના દોષ જોવાની પ્રવૃત્તિ ચાલુ ન થાય તો મોક્ષને માટે જે પ્રયત્ન કરે છે અને મોક્ષનું એનું લક્ષ્ય થયું છે, એને મુક્ત થવું છે, મુક્ત થવાનો નિર્ધાર કર્યો છે, એ વાત રહેતી નથી. જ્યારે એ પરિણામ આપોઆપ પોતાના દોષ નિષ્પક્ષપણે જોવામાં લાગે છે ત્યારે તેના ફળ સ્વરૂપે જીવનો સ્વચ્છંદ છે એ હાનિ પામે છે અથવા નાશ પામે છે. કોઈને થોડવાની પામે છે, કોઈને ગણવાની પામે છે, કોઈને નાશ પામે છે. અને જેટલો સ્વચ્છંદ હાનિ પામ્યો એટલું વિજ્ઞાન થવાનું ત્યાં કારણ ઉત્પન્ન થયું. વિજ્ઞાન એટલે સ્વરૂપની ઓળખાણ, વિજ્ઞાન એટલે પદાર્થનો નિર્ણય અથવા પદાર્થનું ભાવ ભાષણ. જે સમ્યક દર્શનનું અંગભૂત કારણ છે, અનન્ય કારણ છે. 751 પત્રમાં તો એ બીજ જ્ઞાનને કૃપાલુ દેવે બીજું સંકેત કર્યું છે. સમ્યક દર્શનની અવસ્થા છે એના પૂર્વક્રમમાં નિયમથી બીજ જ્ઞાનની ઉત્પત્તિ હોય છે. કોઈ પણ જીવને બીજ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલા, પછી પહેલા આત્મજ્ઞાન કોઈને ઉત્પન્ન થાય સીધે સીધું એવું બનતું નથી. પાત્રતા સિવાયની કોઈ પણ ઉપરની દશાની પર્યાય છે, કોઈ પણ ઉપરની દશા છે, કોઈ પણ ઉપરની પર્યાય છે, તે નીચેના પર્યાય થયા પછી થાય છે એવી એક અપેક્ષિત પરિસ્થિતિ છે. પાત્રતા છે એના માટે કોઈ પણ પૂર્વ પર્યાયની અપેક્ષા નથી. સંસારમાં પરિભ્રમણ કરતો જીવ ક્યારે પણ પોતાના આત્મકલ્યાણ કરવા માટે ઉત્સુક થાય, આત્મકલ્યાણનો નિર્ધાર કરે, પરિભ્રમણથી છૂટવાનો નિર્ધાર કરે, અંતરથી ઉપર ઉપરથી નહીં, તત્કાળ એને પાત્રતા પ્રગટે છે. પછી એ જ ભાવનાથી, એ જ આત્મકલ્યાણની ભાવનાથી પાત્રતા વૃદ્ધિગત થાય છે. અને એ કેવી રીતે વૃદ્ધિગત થાય છે એ આ પત્રનો વિસ્તાર છે. પણ પાત્રતા સિવાય બીજ જ્ઞાન નથી, અને બીજ જ્ઞાન સિવાય આત્મજ્ઞાન નથી, અને આત્મજ્ઞાન સિવાય મુનિદશા નથી. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ જોવે, બાકી ગુરુ પંતના આત્માર્થી નહીં, આત્માર્થી પણ નથી. આત્મજ્ઞાન વિના મુનિપણું નથી, અને મુનિપણા વિના કેવળ જ્ઞાન નથી. સિદ્ધું કોઈને કેવળ જ્ઞાન થાય કે દીક્ષા લઈ લે તેથી સીધું મુનિપણું આવે, કે ધ્યાન લગાવે એટલે આત્મજ્ઞાન થાય ને આત્મધ્યાન થાય, એવું કદી બનતું નથી. આ ક્રમથી આ જ્ઞાનીનો માર્ગ છે, જ્ઞાનીનો બોધેલો માર્ગ છે, જ્ઞાનીઓનો અનુભવેલો માર્ગ છે. હવે અહીંથી આગળનું છે કે સ્વચ્છંદ જ્યાં પ્રાણે દબાયો છે ત્યાં પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. શું કહ્યું કે સ્વચ્છંદ હામી હામી પામ્યા પછી પણ નીચે કયા એવા જે ત્રણ કારણો છે એ પણ માર્ગ પ્રાપ્તિ એટલે સમ્યક દર્શન, સમ્યક દર્શન છે ત્યાં સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર સાથે હોય છે, અને એ ત્રણેયની એકતા તે મોક્ષ માર્ગ છે. એ મોક્ષ માર્ગની પ્રાપ્તિને રોકનારા, એ મોક્ષ માર્ગની પ્રાપ્તિને અવરોધરૂપ એવા ત્રણ કારણો પ્રાય મુમુક્ષુ જીવને હોય છે ત્યાં સુધી એની માર્ગ પ્રાપ્તિ થતી નથી. એ ત્રણ કારણોમાં પહેલું કારણ લીધું છે આ લોકની અલ્પપણ સુખ ઈચ્છા. બીજું કારણ લીધું છે પરમ દૈન્યતાની ઓછાઈ, પરમ દૈન્યતા કહો કે પરમ વિનય કહો, દૈન્યતા એટલે દીનપણું. દીનપણું એટલે અહીંયા કોઈ દીન વૃત્તિની વાત નથી, પણ વિનય વૃત્તિની વાત છે. સંસારમાં જે દીનપણું હોય છે એ તો દુઃખને કારણે જીવને હોય છે, અથવા પોતાને કોઈ આધાર શોધવો હોય ત્યારે દીનપણું આવે છે, પોતાને કોઈ સાધન ન હોય તો એ સાધનની અપેક્ષાથી, કોઈ પદાર્થની અપેક્ષાથી દીનપણું આવે છે, અથવા દરિદ્રતા હોય તો એની સાથે મોટા ભાગે દીનપણાની વૃત્તિ હોય છે. એ દીનપણાનો અહીંયા પ્રકાર નથી લેવો. અહીંયા જ્ઞાની પુરુષ પ્રત્યેનો જે વિનય છે એ પ્રકારે જે દીનપણું છે એ પરમ વિનય હોવો ઘટે છે. વિનય માત્ર નહીં, સામાન્ય વિનય નહીં, વિરોધનો તો સવાલ નથી, પણ વિનય પણ સામાન્ય નહીં, પરમ વિનય, પૂરેપૂરો વિનય, અધૂરો નહીં, એમાં ઓછપ હોય તો પણ માર્ગ પ્રાપ્તિ ન થાય. અને પદાર્થનો અનિર્ણય એટલે આત્મ સ્વરૂપનો નિશ્ચય ન થવો, ઓળખાણ ન થવી, ભાવભાષણ ન થવું, એવો જે પ્રકાર છે એ પણ માર્ગ પ્રાપ્તિમાં બાધક કારણ છે, અથવા ત્યાં સુધી માર્ગ પ્રાપ્તિ થતી નથી. આ ત્રણ કારણો બતાવ્યા. તે પ્રકારના પરિણામ જ્યાં સુધી વિદ્યમાન રહે છે જીવને, ત્યાં સુધી એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી એમ અમે જાણીએ છીએ, એમ અમારો અનુભવ બોલે છે. મુમુક્ષુ જીવને મોક્ષ માર્ગ સુધી અથવા પદાર્થ નિર્ણય સુધી પહોંચાડવા માટેનો આવો સ્પષ્ટ ખુલાસાવાળો એ સ્પષ્ટીકરણ અન્ય શાસ્ત્રોમાં તો હજી જોવામાં આવ્યા નથી. સાધુદેવનું વચનામૃત જે શાસ્ત્ર છે એ શાસ્ત્રની અંદર મુમુક્ષુને ભૂમિકાની સેંકડો ગમે સલાહ, સૂચના, માર્ગદર્શન અને સ્પષ્ટીકરણ મળે છે. એ સિવાય એ પ્રકારનું એટલું માર્ગદર્શન અન્ય ગ્રંથોમાં ઉપલબ્ધ નથી. આજે મોટાભાગના ગ્રંથો પ્રાચીન કાળમાં લખાયેલા છે. કદાચ એ વખતે મુમુક્ષુઓને આટલી વધે સમજાવવાની આવશ્યકતા તે જ્ઞાની પુરુષોને મહાત્માઓને નહીં લાગી હોય કદાચ, પણ કૃપાળુદેવના સંપર્કમાં આવેલા 101 વર્ષ પહેલાના મુમુક્ષુઓ એમને યથાર્થ માર્ગદર્શન આ પત્રોથી મળેલું છે. અને ત્યાર પછી તો કાળ વધારે હીણો ઉતરતો કાળ આવ્યો છે, એટલે આ પત્રો વર્તમાનના મુમુક્ષુજનો માટે તો અમૃત સમાન છે. એટલું પ્રયોજનભૂત માર્ગદર્શન ભાવદેવના વચનોમાં જે મળે છે એટલું તો બીજે ક્યાંય ઉપલબ્ધ નથી. આ ભૂમિકાનું, મુમુક્ષુની ભૂમિકાનું માર્ગદર્શન છે અને બહુ વ્યવસ્થિત છે. એ બધા કારણો ટાળવાનું બીજ હવે પછી કહેશું, એ નીચે કહેશે. અને નીચે ક્યાં કહ્યું છે જોવું હોય તો અધિક શું કહીએ એની ઉપરની લીટી છે. એ ત્રણેયનું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ છે, ક્યાં લીધું છે. એ ત્રણેય કારણો ટાળવાનું બીજ હવે પછી કહેશો એ નીચે કહ્યું છે કે ત્રણેયનું બીજ મહાત્માને વિશે એટલે જ્ઞાની પુરુષમાં પરમ પ્રેમાર્પણ એ છે. જ્ઞાની પુરુષ મારા આપણે માટે તરવાનું પરમ કારણ છે, એક માત્ર કારણ છે એવું સમજાયા પછી, એમનું સ્વરૂપ ઓળખાયા પછી, એમના પ્રત્યે જે અનન્ય પ્રેમ, પરમ પ્રેમ આવે છે એ આત્મા પ્રત્યેનો પ્રેમ છે. જ્ઞાની પુરુષ પ્રત્યેનો પ્રેમ એ આત્મા પ્રત્યેનો પ્રેમ છે. અને એ પરમ પ્રેમ આવે ત્યારે એ ત્રણેય કારણો ટળવાનું બીજ એટલે એવી યોગ્યતારૂપ કારણ એ મોક્ષુજીમાં ઉત્પન્ન થાય છે. હા, એ વખત તો કેવી રીતે ઓળખાણ તો પરોક્ષ નહીં કોઈ દિવસ બની શકે નહીં, કેમ કે પરિચય માગે છે. ઓળખાણ વિના બહુમાન નહીં, અને ઓળખાણ છે એ પરિચય વિના થાય નહીં, અને પરિચય પ્રત્યક્ષ વિના સંભવિત નથી. એટલા માટે એ બધા કારણોનું બીજ હવે પછી કહેશું. તે પહેલા તે જ કારણોને અધિકતાથી લખીએ છીએ, કહીએ છીએ. તે જ કારણોને થોડો વિસ્તારથી અહીંયા દર્શાવ્યા છે. પહેલું કારણ છે આ લોકની અલ્પ પણ સુખેચ્છા. આ જે કારણ છે એ અભિપ્રાય પ્રધાનતાથી છે, આચરણ પ્રધાનતાથી નથી, ચારિત્ર પ્રધાનતાથી નથી. કેમ કે વિષય મુમુક્ષુની ભૂમિકાનો ચાલે છે. મુમુક્ષુની ભૂમિકા એ અભિપ્રાયને બદલવાની ભૂમિકા છે. જેટલા પણ વિપરીત અભિપ્રાયો છે, મિસકોન્સેપ્ટ જેટલા પણ છે, એ મુમુક્ષુની ભૂમિકામાં અનુક્રમે ક્રમશઃ બદલાઈને યથાર્થતામાં આવે છે. જ્યાં સુધી અભિપ્રાયની ભૂલ સુધરે નહીં ત્યાં સુધી પરિણામનો યથાર્થ સુધારો ન થાય. અયથાર્થ સુધારો તો સુધારો નથી, એ તો ભ્રમ થવાનું કારણ છે. એટલે આ લોકના કોઈ પણ પદાર્થ પ્રત્યે અલ્પ પણ સુખની ઈચ્છા અપેક્ષા, ઈચ્છા એટલે અપેક્ષા, ઈચ્છા એટલે આશા. મહત્વાકાંક્ષાનો તો અહીંયા કોઈ વિચાર જ કરવાનો નથી. જગતના પદાર્થોની મહત્વાકાંક્ષા ઊભી થાય છે એની તો ચર્ચા કરવાની પણ જગ્યા નથી. પણ આશા અપેક્ષા અલ્પ પણ રહે ત્યાં સુધી આ જીવને મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં અવરોધ ઊભો છે એમ સમજવા યોગ્ય છે. કેમ કે એ સુખ બુદ્ધિપૂર્વક હોય છે. અભિપ્રાય છે એ સુખ બુદ્ધિને સૂચવે છે, અને જ્યાં સુધી પરપદાર્થમાં કોઈ પણ પરપદાર્થમાં સુખ બુદ્ધિ રહે ત્યાં સુધી આત્મામાં સુખ છે એવી બુદ્ધિ એટલે કે એવો નિર્ણય, પદાર્થ નિર્ણય જેને કહે છે, એ ઉત્પન્ન થાય. બે વિરુદ્ધ નિર્ણય અથવા બે વિરુદ્ધ અભિપ્રાય કદી પણ કોઈ જીવને એક સાથે રહી શકે નહીં. કા અભિપ્રાય હામાં આવે ને કા અભિપ્રાય નામાં આવે, યશનો સિવાય એમાં બીજી કોઈ પ્રકારાંતરે સ્થિતિ નથી. પચાસ ટકા મારો અભિપ્રાય એવો છે કે કેટલાક પદાર્થોમાં અથવા અનુકૂળતાઓમાં થોડુંક સુખ છે, અને થોડોક અભિપ્રાય એવો પણ છે કે નાના આત્મામાં પણ સુખ છે એમ ન હોય કોઈ દિવસ, તો એમાં ટકાવારીનો સવાલ નથી. એટલે એ શબ્દ વાપરો છે કે અલ્પ પણ સુખ ઈચ્છા ન હોય, અલ્પ પણ આશા ન હોય. કેમ કે સુખ બુદ્ધિ પૂર્વકની ઈચ્છા અપેક્ષા અને આશા હોય છે. તો આત્મામાં પણ સુખ બુદ્ધિ થાય અને પરપદાર્થમાં પણ સુખ બુદ્ધિ થાય એવું એક સાથે ન બને. અનાદિથી પુગ્ગલ પદાર્થોમાં, પુગ્ગલની પર્યાયોમાં જીવને સુખ બુદ્ધિ છે જે કલ્પના માત્ર છે. કેમ કે કોઈ પણ પરમાણુની કોઈ પણ પ્રકારની અવસ્થા ઉત્પન્ન થાય તો પણ તેમાં સુખ રહિતપણું, સુખના અભાવપણું હંમેશા હંમેશા હોય. કેમ કે સુખ ગુણ નથી જળ પરમાણુમાં, તો એ જળ પરમાણુમાં ગુણ વિના સુખની પર્યાય હોય એમ કેવી રીતે બની શકે? એ જળ પરમાણુમાં કદી પણ સુખ નથી. જ્યાં સુધી જળ પરમાણુમાં સુખ બુદ્ધિ છે, ત્યાં સુધી ન તો જળનું સ્વરૂપ સાચું સમજો છે જીવ, ન તો જીવનું સ્વરૂપ જીવ સમજો છે. બેમાંથી એક કંઈ બરાબર નથી. જ્યારે જીવને આત્મામાં સુખ છે એવું પ્રતિભાસે પદાર્થ નિર્ણયના કાળમાં, ઓળખાણ થાય છે ત્યારે સુખની ઓળખાણ સાથે સાથે થાય છે. એ વાત જરૂર છે કે જગતના બધા જ જીવોને, કોઈ પણ જીવને સુખ જ જોઈએ છે અને સર્વનો પ્રયત્ન સુખ માટે છે. અત્યારે આપણે ઘર છોડીને અહીંયા આવ્યા એ પણ કંઈક સુખ માટે, અને અહીંયા બેઠા પછી પગ ફેરવવાનો વિકલ્પ આવે તો પણ સુખ માટે. હવે આમ નહીં, હવે આમ બેસવું છે, અડધી કલાક પછી જરા ફાવતું નથી. કોઈ પણ નાનામાં નાની પ્રવૃત્તિ કે મોટામાં મોટી પ્રવૃત્તિની પાછળ જીવનો સુખ સ્વભાવ હોવાને લીધે એ સુખ જ ઈચ્છે છે અને સુખ માટે જ એનો પ્રયત્ન હોય છે. તકલીફ એ વાતની છે કે સુખ ક્યાં છે અને સુખ કેવું છે એની ખબર નથી. એ સંબંધમાં જે કાંઈ જગતવાસી જીવોનો નિર્ણય છે, એવો નિર્ણય પોતાનો પણ અનાદિનો છે અને એવો સ્વીકાર હોવાથી જે જગતના જીવો જે પ્રકારે સુખ મેળવવા પ્રયત્ન કરે છે, એ પ્રકારે આપણે દરેક જીવ સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે. અનેક અનુકૂળતાના સાધનોની શોધ થઈ અને એ સાધનો લોકો વસાવા માંડ્યા. ઘણા સાધનો વસાવ્યા પછી પરિસ્થિતિ એવી ઊભી થઈ કે સુખ રહિત પણ સુખનો અભાવ એમને ઊભો રહ્યો અને સુખ માટેનો પ્રયત્ન ચાલુ રહ્યો. દેવલોકના દેવો પણ, અહીંયા તો હજી એવી કાંઈ સગવડ નથી, પણ દેવલોકના દેવો જ્યાં દૈવી સંપત્તિ છે એ લોકો પણ, એ જીવો પણ સુખ માટે હંમેશા પ્રયત્નવાન રહ્યા છે. કેમ કે એ જળ સંપત્તિમાં ત્યાં પણ એમને સુખની પ્રાપ્તિ થઈ નથી અથવા થતી નથી. તે સુખનો પ્રયત્ન એમ બતાવે છે કે સુખ મળ્યું નથી. જો મળ્યું હોય તો પ્રયત્ન કરવાનો પ્રકાર ઊભો ન હોય. એટલે પદાર્થ નિર્ણય સુધી જ્યાં સુધી પહોંચવું છે ત્યાં આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે કે સુખ ક્યાં લાગ્યું છે. સુખ અને દુઃખ આ બંને અવસ્થા અનુભવથી સમજાય છે, વિચારથી સમજવાનો એ વિષય નથી. તત્વજ્ઞાનના અભ્યાસ દ્વારા અથવા સત્સંગના યોગે સુખ કેવું હોય દુઃખ કેવું હોય એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે, પણ સુખ અને દુઃખ એ સમજવાનો વિષય નથી, અનુભવીને સમજવાનો વિષય છે. એમને એમ સમજવાનો વિષય નથી, અનુભવપૂર્વક સમજવાનો વિષય છે. કેમ કે એ બંને દશા અનુભવ વિના ખરેખર સમજાતી નથી. દ્રષ્ટાંત એ છે કે ખાવાની ચીજ ચાખવાથી સમજાય, જોવાથી કે સૂંઘવાથી ન સમજાય. કાળા જાંબુ ફરવા જ હોય એવું નથી, મીઠા પણ હોય ને ખાટા પણ હોય, ચાખ્યા વગર કેમ ખબર પડે? જેમ ખાદ્ય પદાર્થ ચાખવાથી સમજાય છે એના સ્વાદના અનુભવપૂર્વક, એમ સુખ અને દુઃખ એ અનુભવથી સમજવાનો વિષય છે. માત્ર વ્યાખ્યાથી કે પરિભાષાથી, તર્કથી કે અનુમાનથી, ન્યાયથી કે આગમથી એનો વિચાર કરીએ માટે સમજાઈ જાય એવો એ વિષય નથી. એટલે પ્રયોજનનો વિષય અનુભવ પ્રધાન છે. સુખનું જે પ્રયોજન, એ પ્રયોજનનો વિષય અનુભવ પ્રધાન છે, એને અનુભવથી સમજવો રહ્યો. પ્રશ્ન જ નથી. આત્મામાં 99% સુખ છે કે 1% સુખ છે? જળમાં 99% સુખ છે કે 1% સુખ છે? કે 100 એ 100% જળ પરમાણુમાં સુખ નથી અને 100 એ 100% સુખ આત્મામાં છે. જ્યાં સુધી એવો નિર્ણય ન થાય ત્યાં સુધી ઉલટો નિર્ણય ઉલટી પ્રવૃત્તિ કરાવશે. ઉલટો નિર્ણય શું કરાવશે? ઉલટી પ્રવૃત્તિ કરાવશે. અને એ જીવને દુઃખનું કારણ થશે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે એમ કેમ કહ્યું? કે સુખનો નિર્ણય ખોટો છે અથવા વિપરીત છે તો એને પ્રાપ્ત કરવા જતાં ઉલટાનો સુખ ટળે છે તો દુઃખની પ્રાપ્તિ થાય છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે અથવા સુખ એવું સુખ પ્રાપ્ત કરતા દુઃખ મળે છે એમ કહો. સુખ ટળે છે એમ કહો કે દુઃખ મળે છે એમ કહો, દુઃખની પ્રાપ્તિ થાય છે. એટલે અહીંયા અભિપ્રાયની પ્રધાનતાથી વાત છે. નહીતર સુખની ઈચ્છા બાહ્ય પદાર્થમાં જે આચરણ પ્રધાનતાથી છે એ તો પંચમ ગુણ સ્થાન સુધી ઓછી વૃત્તિ માત્રામાં રહે છે. પણ સુખ બુદ્ધિ તો મુમુક્ષુની ભૂમિકામાં એ અભિપ્રાય તો બદલાઈ શકે છે અને બદલાઈ જાય છે. પછી જ જ્ઞાન દશાની ઉત્પત્તિ થાય છે. આ લોકની અલ્પપણ સુખિચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલા હોય છે. તીવ્ર મુમુક્ષુતા એટલે જ્ઞાન દશા. આગળ એ વાત આવી ગઈ. તીવ્ર મુમુક્ષુતા કોને કહેવી? કે જ્યાં સુધી જ્ઞાન દશાની ઉત્પત્તિ નથી થઈ હોય, નથી થઈ હોતી, ત્યાં સુધી ઘણું કરીને આ લોકની અલ્પ પણ સુખેચ્છા એટલે એ પ્રકારનો અભિપ્રાય હોય છે. એ અભિપ્રાયની મોળા મુમુક્ષુતાના પ્રારંભથી શરૂ થાય છે. એ અભિપ્રાય ઢીલો પડે છે, શિથિલ પડે છે, એવો ફેરફાર થાય છે. અને જ્યારે મોક્ષને માટે જે યત્ન કરવાનો એની કોઈ ભૂમિકામાં આવે છે ત્યારથી એનો અભિપ્રાયમાં ફેર પડે છે, ફેર પડતો આવે છે. આ એક અભિપ્રાયમાં ફેર પડી જાય છે. કેમ કે એનો પ્રયત્ન જગતના સુખ માટે નથી પણ ગુણથી ઉત્પન્ન થતા સુખ માટે હોય છે. ત્યાંથી અભિપ્રાય બદલાય છે. અને તે અભિપ્રાય હોવાના કારણો, એ અભિપ્રાય કેમ રહે છે જીવનો? કે નિશંકપણે તે સત છે એવું દ્રઢ થયું નથી. તે એટલે આત્મા, સત એટલે પોતાનું સ્વરૂપ. પોતાનું જે આત્મ સ્વરૂપ છે એ સત છે એવું દ્રઢ થયું નથી. સત એટલે શું? અહીંયા સત છે એ અસ્તિત્વને દર્શાવનારું પદ છે. સત એટલે હોવાપણું. કેવું હોવાપણું? કે નિરાલંબ નિરપેક્ષ એવું મારું આત્મ સ્વરૂપ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારવા જેવો વિષય આપણી સામે અત્યારે છે. સુખ બુદ્ધિ અને આધાર બુદ્ધિને લીધે જીવના તમામ પ્રકારના સંસારના પરિણામો રહેલા છે. તપાસી લ્યો, જે કોઈ સંસાર સંબંધીના પરિણામો છે આ જીવને, એમાં મુખ્ય બે ફેક્ટર રહેલા છે અભિપ્રાયના. એક સુખ બુદ્ધિ, અને એ સુખ બુદ્ધિને કારણે ઉત્પન્ન થયેલી આધાર બુદ્ધિ. તો કૃપાળુ દેવે સુખ બુદ્ધિને સમજાવવા માટે એના ફળથી વાત ઉપાડી છે કે આ જીવને આધાર બુદ્ધિ પર પદાર્થમાં છે. શરીર વિના હું જીવી નહીં શકું. શરીર છૂટવાનો કાળ એટલે આયુષ્ય પૂરું થશે ત્યારે હું મરી જઈશ. માટે શરીરના આધારે હું જીવું છું. એ શરીરમાં શ્વાસોશ્વાસ ચાલે છે માટે શ્વાસોશ્વાસના આધારે હું જીવું છું. શ્વાસોશ્વાસમાં હવાની જરૂર છે એટલે હવાના આધારે હું જીવું છું. પછી તો ભણગાર બહુ લાંબી છે એની. પાણી, ખોરાક, હવા, પાણી, ખોરાક મેળવવા માટેના સાધનો, પૈસા, પ્રવૃત્તિ, દુકાન, ધંધો, વેપાર, વ્યવસાય, કુટુંબ, પરિવાર, બહુ મોટી પરંપરા એની પાછળ લાગેલી છે. મૂળમાં સુખ પર પદાર્થમાં છે અને તેથી તેના આધારે મારું જીવન છે, એમ સુખ બુદ્ધિ અને આધાર બુદ્ધિ છે. એ બે કારણથી, બે પ્રકારના અભિપ્રાયના કારણથી આ જીવ સંસારમાં પરિભ્રમણ કરવાના અને અધોગતિમાં જવાના બધા જ પરિણામ કરે છે. એટલે અહીંયા સુખ બુદ્ધિ સમજાવવા માટે આ સપની વાત લીધી છે. વાત તો બંને લેશે પણ પહેલી વાત આધાર બુદ્ધિની લીધી છે કે પોતાનો આત્મા સત છે એવું નિશંકપણે દ્રઢ થયું નથી. કોઈના વિના પણ અત્યારે હું પરિપૂર્ણ છું, શાશ્વત છું, અને મારું શાશ્વતપણું અબાધિત છે, અવ્યાબાધ સ્વરૂપે છું એવી નિશંકતા આત્મા પ્રત્યે જ્યાં સુધી આવતી નથી ત્યાં સુધી જીવની પર પદાર્થની આધાર બુદ્ધિ અનાદિની જે છે તે મટે નહીં, છૂટે નહીં. અને આધાર બુદ્ધિ ન મટે તો સુખ બુદ્ધિ પણ મટે નહીં અને છૂટે નહીં, કેમ કે એ તો મૂળમાં રહેલી વાત છે. એટલે સર્વપ્રથમ આત્માનું હોવાપણું, અને તે પણ એ પ્રકારે કે મારું સ્વરૂપ નિરાલંબ નિરપેક્ષ છે, કોઈના કારણે હું ટકું છું, નભું છું, જીવું છું એવું મૂળમાં વસ્તુના સ્વરૂપમાં જ નથી. અસ્થિથી લઈએ તો જીવમાં જે અનંત શક્તિ છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, અસ્તિત્વ આદિ, એ અનંત શક્તિમાં એક જીવત્વ શક્તિ છે, એ પહેલી છે. આચાર્ય મહારાજે એને પહેલો નંબર આપ્યો છે સમયસારમાં. 47 શક્તિમાં પહેલી જીવત્વ શક્તિ લખી છે અને જ્ઞાન દર્શનને એના પ્રાણ બતાવ્યા છે. હવા, પાણીને, ખોરાકને પ્રાણ નથી બતાવ્યા, શ્વાસોશ્વાસને પ્રાણ નથી. જો એમ હોય તો સિદ્ધાલયમાં કોઈ સિદ્ધ જીવનનું અસ્તિત્વ જીવન પણ ન રહે, પણ ત્યાં શરીરે નથી અને શરીરને ટકવાના સાધનભૂત કોઈ પરમાણુ ત્યાં નથી. અશરીરીપણે સાદી અનંતકાળ બિરાજમાન રહે છે શિવ પરમાત્મા, મુક્ત આત્માઓ. એટલે નિશંકપણે પોતાનું નિરપેક્ષ અસ્તિત્વ જ્યાં સુધી નિર્ણયમાં ન આવે ત્યાં સુધી આધાર બુદ્ધિ મટે નહીં. પર પદાર્થની આધાર બુદ્ધિ છે એ છૂટે નહીં, તે મટે નહીં, અને જ્યાં સુધી આધાર બુદ્ધિ હોય ત્યાં સુધી પરપદાર્થના પરિણામોમાં પાછા વળવાનો કોઈ ફેરફાર ઊભો ન થાય. એટલે કે પરપદાર્થથી પરિણામ વળીને સ્વપદાર્થ તરફ અંતર્મુખ થાય એવી કોઈ સ્થિતિ, એવો કોઈ અવસર આવી ન શકે. કોઈ પાયાની વાત છે. મુમુક્ષુતા શા માટે સિદ્ધપદનો પાયો છે એ સમજાય એવી વાત છે. સિદ્ધાત્માઓ કયા પાયા ઉપર બિરાજમાન છે એ અહીંથી સમજાય એવી વાત છે કે મુમુક્ષુતામાં એ નિર્ણય, નિશંક નિર્ણય થવો ઘટે કે આ આત્મા સત છે અને પરમાનંદ રૂપ છે, બીજું પદે લીધું છે, તે હોવાના કારણોમાં નિશંકપણે તે સત છે એવું દ્રઢ નથી થયું, અથવા તે પરમાનંદ રૂપ છે એમ પણ નિશ્ચય, નિશંક નિશ્ચય નથી થયો. આ નિશ્ચય પ્રધાનતાથી, અભિપ્રાય પ્રધાનતાથી વાત છે કે આત્મા સત પરમાનંદ રૂપ છે એવો નિશંક નિર્ણય જ્યાં સુધી ન થાય, એવું ભાવભાષણ ન થાય, ત્યાં સુધી જીવ સ્વરૂપ સન્મુખ થઈ શકે નહીં અને પર સન્મુખતા એની મટી શકે નહીં. ફરીથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા એવો જે અભિપ્રાય તે ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલા હોય છે. તીવ્ર મુમુક્ષુતા પદાર્થ નિર્ણય પછીની ભૂમિકાને પણ લઈ શકાય છે, કેમ કે પદાર્થ નિર્ણય થયા પછી આ પ્રકારની ભૂલ રહેતી નથી. વિચાર દશા અને બીજી સ્થિત પ્રજ્ઞ દશા. સ્થિત પ્રજ્ઞ દશા, વિચાર દશા લગભગ પૂરી થઈ અથવા સંપૂર્ણ થઈ શકે છે. તે સ્થિત પ્રજ્ઞ દશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે, કેમ કે આત્મ પરિણામને વ્યાઘાતરૂપ યોગ આ કાળમાં પ્રધાનપણે વર્તે છે અને તેથી વિચાર દશાનો યોગ પણ સદગુરુ સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતો નથી. તેવા કાળમાં કૃષ્ણદાસ વિચાર દશાને ઈચ્છે છે, એ વિચાર દશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે અને તેવા જીવોને ભય, ચિંતા, પરાભવ આદિ ભાવમાં નિર્બુદ્ધિ કરવી ઘટે નહીં. તો પણ ધીરેથી તેમને સમાધાન થવા દેવું અને નિર્ભય ચિત્ત રખાવવું ઘટે છે. વિચાર દશા પૂરી થયા પછી સ્થિત પ્રજ્ઞ દશા. ચિત્તપ્રજ્ઞ શબ્દ વેદાંતની પરિભાષામાં વપરાય છે મુખ્યપણે અને ગીતામાં પણ એનો ઉલ્લેખ છે. સ્થિતપ્રજ્ઞશ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશો, બીજા અધ્યાયમાં એ વિશે લીધો છે. ત્યાં સ્થિત પ્રજ્ઞને જ્ઞાની લીધા છે, જેની પ્રજ્ઞા પરમ બ્રહ્મમાં સ્થિત થઈ તેને સ્થિત પ્રજ્ઞ કહે છે. ત્યારે ઊંચાનો વિષય બધો અધ્યાત્મનો ચાલ્યો છે, કેમ કે સાંખ્ય યોગ છે. સાંખ્યનો અભિપ્રાય એટલે ત્રિકાળી શુદ્ધાત્માનો અભિપ્રાય, સમ્યક દર્શનના વિષયનો અભિપ્રાય છે. એટલે ત્યાં અધ્યાત્મનો વિષય ચાલ્યો છે. આ પ્રકરણમાં કે જીવને પરપદાર્થમાં સુખ બુદ્ધિ હોવાનું કારણ નિજ પદાર્થમાં સુખ બુદ્ધિ અને નિરપેક્ષ અસ્તિત્વનો નિર્ણય, નિશંક નિર્ણય નથી થયો તે છે. શું કહ્યું? મારો આત્મા અનંત સુખથી, પરમ સુખથી, પરમ આનંદથી, પરમ શાંતિથી ભરેલો છે અને તેને કોઈના અવલંબન અને આધારની જરૂર નથી. તે પોતે જ સ્વતંત્ર સત છે, પરમાનંદ રૂપે અનાદિ અનંત રહેનારું એ પરમ સત પોતે સ્વતંત્ર છે. એવો જ્યાં સુધી નિર્ણય નથી થયો અથવા પદાર્થને ઓળખાણપૂર્વક એવો નિશ્ચય નથી થયો ત્યાં સુધી જીવની અનાદિની પર પદાર્થમાં સુખ બુદ્ધિને કારણે એની આશા અને અપેક્ષા રહ્યા જ કરે મટેરની એ સ્થિતિ અનિવાર્ય છે. સુખ નથી પણ સુખાભાસ છે, સુખાભાસ છે, સુખ નથી. કેમ કે સ્વાભાવિક સુખ છે એમાં થાક ન લાગે, અસ્વાભાવિક અથવા કૃત્રિમ સુખ હોય એમાં થાક લાગે. આ એક એનું બીજું લક્ષણ છે. જેમ કે આપણને ચાલતા ચાલતા થાકી ગયા તો એ આપણે ચાલવાની સ્થિતિ સ્વાભાવિક નથી, બેસી ગયા આપણે. બેઠા બેઠા થાકી ગયા તો સૂઈ ગયા આપણે, કેમ કે બેસવાની સ્થિતિ આપણે સ્વાભાવિક નથી. પણ સૂતા સૂતા આપણે થાકી ગયા તો પાછા બેઠા થઈ ગયા, કેમ કે સુવાની સ્થિતિ પણ આપણે સ્વાભાવિક નથી. શરીરની જે સ્વાભાવિક સ્થિતિ છે એ શ્વાસોશ્વાસની છે, કેમ કે એના પ્રાણ છે. તો શ્વાસોશ્વાસ છે એમાં થાક ન લાગે, તો 24 કલાક ચાલ્યા કરે. ઉઠબેસ 24 કલાક ન કરી શકાય પણ શ્વાસોશ્વાસ 24 કલાક ચાલે, હાર્ટ 24 કલાક ચાલે, લોહીનું પરિભ્રમણ 24 કલાક ચાલે. અને એ 24 કલાક ચાલે નહીં, ચાલવું જ જોઈએ, એને બંધ કરો તો તકલીફ થાય, ઉલટા નહીં, કેમ કે એ સ્વાભાવિક છે. એમ ઊંઘ છે એ સ્વાભાવિક સુખ નથી, એનાથી પણ જે થાકે છે, સુતા સુતા પણ થાકે છે, એટલે એ સ્વાભાવિક સુખ નથી. પણ ત્યાં બીજા વિષય કષાયોની ઊંઘમાં પરિણામની પ્રવૃત્તિ નહીં હોવાને લીધે કષાયની તીવ્રતાનું દુઃખ નથી ત્યાં, પણ કષાયની મંદતાનું દુઃખ તો અવશ્ય છે. ઊંઘી જાય કોઈ માણસ એટલે નિષ્કષાય થયો છે, કષાયનો અભાવ થઈ ગયો છે એમ તો કહી શકાય નહીં. અને જ્યાં કષાયનો સદભાવ રહ્યો છે ત્યાં આકુલતાને દુઃખનો સદભાવ છે એ સાબિત કરવાની જરૂર નથી. સુખભ્રમ, સુખનો ભ્રમ, સુખ નહીં પણ સુખનો ભ્રમ, તો ભ્રમવાળી દશા તો કલ્પિત દશા છે, એથી કઈ સુખ નથી. બીજા પદાર્થોના અભાવમાં પણ, કેમ કે શરીર આશ્રિત બુદ્ધિ તો ત્યાં છે, હું ઊંઘી જાઉં તો મને સુખ થાય અને મારા શરીરને શાંતિ રહે અથવા સાતા રહે એ પ્રકારની શરીરમાં સુખ બુદ્ધિ તો છે જ ત્યાં. તો શરીરમાં 5 ઇન્દ્રિયો આવી જાય છે, શરીરમાં કઈ ઇન્દ્રિય બાકી રહી, એ શરીરની સુખ બુદ્ધિ છે, કોઈ એક ઇન્દ્રિયની નહીં, 5 ઇન્દ્રિયોનો સરવાળો ત્યાં તો છે. એની વાત ક્યાંક નાની લીધી છે તો પણ એ દ્રષ્ટાંત રૂપે છે, સિદ્ધાંત રૂપે નથી. જેમ કે સોનાનું દ્રષ્ટાંત લઈએ તો સોનું છે એ એક પદાર્થ નથી, તો અનેક પરમાણુનો જથ્થો છે. પાણીનું દ્રષ્ટાંત જોઈએ તો પાણી પણ કઈ એક પદાર્થ નથી, ઘણા પરમાણુનો જથ્થો છે. એમ દ્રષ્ટાંતમાં એ લઈ શકાય પણ એ દ્રષ્ટાંત છે એ સિદ્ધાંત નથી. એ તો કોઈ એક પોઈન્ટ સમજાવવા માટેની વાત છે, ત્યાં પોઈન્ટ કેટલો લેવો છે, ન્યૂ પોઈન્ટ એક દ્રષ્ટિકોણ સમજાવવા માટેની વાત છે. તો જુઓ, ઘણી આકુલતા કરતા મંદ આકુલતામાં સુખ લાગે છે કે નથી લાગતું, તો શુદ્ધ પરમાત્માને અનંત નિંદ્રા આવે. જીવનો એ જો સ્વભાવ હોય અને એ સ્વાભાવિક લક્ષણ હોય તો નિંદ્રા છે તો મુનિદશાથી જ ઘટતી જાય છે. મુનિદશામાં બહુ અલ્પ નિંદ્રા હોય, ગાઢ નિંદ્રા ન હોય. અને અરિયંત પરમાત્માને તો નિંદ્રા હોય જ નહીં, કેમ કે નિંદ્રા છે શરીર રોગ છે, જેમ આહાર છે ક્ષુધા છે એ શરીર રોગ છે, તૃષા છે એ શરીર રોગ છે, એમ નિંદ્રા છે એ પણ શરીર રોગ છે. અને અરિયંત અવસ્થામાં એ 18 દોષ રહિત શરીર હોય છે, પરમ ઉદારિક શરીર થાય છે, ત્યારે ક્ષુધા તૃષા નિંદ્રા આહાર નિહાર એ કાંઈ હોતું નથી, પ્રસ્વેદ કાંઈ નથી હોતું, એવું પરમ ઔદારિક શરીર બની જાય છે. જો ચેતનને જળ જેવો, જળ એટલે જળ જેવો બનાવે છે, એને ઈચ્છા યોગ્ય કેમ માનવો, એને ઈષ્ટ કેમ મનાય, કે ન મનાય. પણ મુદ્દો એ છે ચાલતા પ્રકરણનો આપણો, કે આત્માનો સ્વરૂપ નિશ્ચય જ્યારે થાય છે ત્યારે એ સ્વરૂપ નિશ્ચયના મુખ્ય બે મુદ્દાઓ ઓળખાણના બને છે, એક જ્ઞાન અને એક સુખ અથવા આનંદ. જ્ઞાન સ્વભાવે આત્માનો જ્ઞાન લક્ષણથી નિશ્ચય થાય, અને જ્યારે જ્ઞાન લક્ષણથી નિશ્ચય થાય ત્યારે અનંત જ્ઞાન સાથે અનંત સુખનો પણ નિશ્ચય થાય થાયને થાય. હવે કેવી રીતે, કે જ્ઞાન છે એ કશાયના અભાવ સ્વભાવે છે, જ્ઞાન સામાન્ય લ્યો તો એમાં કશાયનો કોણ નથી. કશાય છે રાગ દ્વેષ મોહ આદિ પરિણામ, એ ચારિત્ર ગુણની અવસ્થા છે, દર્શન મોહની શ્રદ્ધાની અવસ્થા છે, અને રાગ દ્વેષ છે ચારિત્ર મોહની અવસ્થા છે. જ્યારે જ્ઞાન ગુણ છે એમાં એ બેમાંથી એક કઈ નથી, જ્ઞાનની પર્યાયમાં એ બંનેમાંથી એક કઈ નથી. એટલા માટે મિથ્યાત્વ અવસ્થામાં પણ આત્માની ઓળખાણ જ્ઞાનથી થાય છે. જો આત્માના બધા જ ગુણ વિપરીત પરિણમતા હોય તો, અને પૂરેપૂરા વિપરીત પરિણમતા હોય તો, આત્માનો સ્વભાવ, આત્માના સ્વભાવને ઓળખવા માટે પગ મૂકવાની ક્યાંય જગ્યા નથી. ફૂટિંગ સ્પેસ તો જોઈએ ને ઉભા રહેવા માટેની જગ્યા, તો કે ક્યાં ઉભા રહીને ઓળખાણ કરવી, તો કે જ્ઞાન પદ એવું છે. એ જ્ઞાન પદના આધારે, જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય થાય છે. 144 ગાથામાં શું કહ્યું, કે જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય થાય ત્યારે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન મર્યાદામાં આવી અને આત્મસન્મુખ થાય, એટલે દિશા બદલે અંતર્મુખ થાય. આત્મસન્મુખ થાય એટલે અંતર્મુખ થાય. એવું જે પરિણમન છે એ સ્વરૂપના ઓળખાણના કાળમાં થાય ત્યારે સુખનો નિશ્ચય કેમ સાથે સાથે થાય છે, કે જીવનું પ્રયોજન તો સુખનું છે, જ્ઞાનનું નથી. કોઈ પણ જીવને જ્ઞાન પ્રાપ્ત કરીને પણ સુખ જ પ્રાપ્ત કરવું છે, અને જ્ઞાનનો અભાવ કરીને પણ એને સુખ જ પ્રાપ્ત કરવું છે. આ ઊંઘી જાય છે એટલા માટે, કે ત્યાં જ્ઞાનનો વ્યાપાર નથી, એટલે એને જ્ઞાનની જરૂર નથી, સુખની જરૂર છે. ત્યારે જ્ઞાન પોતે કશાયના અભાવ સ્વભાવે હોવાને લીધે, જ્યારે જ્ઞાન સ્વભાવની ઓળખાણ થાય ત્યારે અકશાય સ્વભાવની ઓળખાણ થાય છે, અને અકશાય પણ તે સુખનું સ્વરૂપ છે. કેમ કે આકુળતા કશાયમાં છે અને નિરાકુળતા અકશાયમાં છે, આ પરિસ્થિતિ છે. એટલે અનંત જ્ઞાનની સાથે અનંત સુખ જડાયેલું છે, અભેદ છે, એવો નિશ્ચય સાથે સાથે જ થાય છે. અને એવો નિશ્ચય થતો હોવાને કારણે જીવને સુખ મેળવવાની જે વૃત્તિ અથવા અભિપ્રાય છે એ અધિક જોર કરે છે. સુખ તો જોઈએ છીએ, પણ સુખ દેખાય ત્યારે સુખની પ્રાપ્તિ સમીપ લાગે ત્યારે સુખ પ્રાપ્તિની વૃત્તિ બળવાન થાય, એ સમજી શકાય એવી વાત છે. કલ્પિત પદાર્થોમાં પણ એમ જ બને છે. એક સુખનો નિર્ણય કરી લીધો કે ફલાણા પદાર્થમાં મારું સુખ છે, પછી ઉદયમાં એ પદાર્થનો સંયોગ થાય ત્યારે તીવ્ર પરિણામ થયા વિના રહેતા નથી. એ તો સુખનો અભાવ છે ત્યાં પણ એવું બને છે. તો જ્યાં અનંત સુખનો સાગર દેખાય અને એ પોતામાં જ છે એટલે એની ઉપલબ્ધિ સમીપ છે એમ જ્યાં દેખાય ત્યાં એ સુખ પ્રાપ્તિની વૃત્તિ અત્યંત બળવાન થાય, એ સમજાવવાની જરૂર રહેતી નથી, સમજાવવાની જરૂર ન રહે એવી વાત છે. એટલે અંતર સુખની પ્રાપ્તિનો પ્રયત્ન જોરથી, જેવું સ્વરૂપનો ભાવ ભાષણ આવે એવું જોરથી શરૂ થઈ જાય. પુરુષાર્થનો એક નવો તબક્કો શરૂ થાય અને એ પુરુષાર્થનું પરાક્રમ એવું આગળ જતા થાય કે જીવને પ્રદેશે પ્રદેશેથી સુખ અને આનંદનો અનુભવ લઈને ન લે ત્યાં સુધી એ જંપે નહીં એવો પુરુષાર્થનો ઉપાડ આવે. જણાય છે પણ કશાય અંદર ભળતો નથી, મળતો નથી. જ્ઞાન ક્રોધને જાણે છે પણ જેની હયાતીમાં ક્રોધનું જાણવું થાય છે એવું જે જ્ઞાન, એ જ્ઞાન સત છે અને ક્રોધ રહિત છે. ક્રોધને જાણનારું જ્ઞાન ક્રોધ રૂપે કદી થતું નથી, અજ્ઞાન અવસ્થામાં પણ નથી થતું. જ્ઞાન અવસ્થામાં તો ચર્ચા કરવાનો વિષય જ નથી કે જ્ઞાન ક્રોધ રૂપે થાય. જ્ઞાનીનું જ્ઞાન ક્રોધ રૂપે થાય એ તો ચર્ચાનો જ વિષય નથી, પણ અજ્ઞાનીનું જ્ઞાન પણ ક્રોધ રૂપે કદી થતું નથી. જ્ઞાન જ્ઞાન રૂપે જ રહે છે ભલે ક્રોધ ને જાણે ત્યારે પણ. પણ ભ્રાંતિ એટલી થાય છે કે મને ક્રોધ થયો એ અજ્ઞાન દશામાં ભ્રાંતિ થાય છે. જ્ઞાન દશામાં એવી ભ્રાંતિ નથી થતી કે મને ક્રોધ થયો, ક્રોધને મેં જાણ્યો, હું ક્રોધનો જ્ઞાયક છું એમ જ્ઞાન થાય છે, ક્રોધનો જાણનારો છું એમ જ્ઞાન થાય છે. મને ક્રોધ થયો એવું જ્ઞાન નથી થતું. એટલે જ્ઞાન તો ત્રણેય કાળે, જ્ઞાનીનું હો કે અજ્ઞાનીનું હો, ત્રણેય કાળે જ્ઞાન કશાયના અભાવ સ્વભાવે છે. અને તેથી અકશાય સ્વભાવ એવો જે આત્મા, આત્માનો સ્વભાવ એ જ્ઞાન લક્ષણથી ઓળખાણમાં આવે છે. એ નમૂનો છે જ્ઞાન તો એનો, આખી ચીજનો એમાંથી નિર્ણય થઈ જાય છે. એક બીજી વાત કરે છે, મુમુક્ષુ ક્યાં ભૂલે છે, સુખાભાસમાં ભૂલે છે કે છે, અથવા તો મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે. મુમુક્ષુતા મંદ કષાયની ભૂમિકા છે, કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ હવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. તો કષાયની મંદતા ઉપશમ પણ થાય છે, કષાય રસ ઠંડો પડે ત્યારે જીવને કેટલોક આનંદ અનુભવાય છે તેને લીધે બાહ્યશાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે. એને એકાંત ગમે, ધમાલ્યું વાતાવરણ ન ગમે, બહારમાં અશાતા થાય એવું કાંઈ ન ગમે, ક્લેશવાળું કુટુંબ ન ગમે, શાંતિવાળા મિત્રો ગમે, અથવા અનુકૂળતાઓ ગમે અને પ્રતિકૂળતાઓ ન ગમે, કેમ કે વિકલ્પ દે, અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે કે જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. બહુ સરસ વાત કરી છે. અહીંયા આ સ્થળે કૃપાળુ દેવે એક સૂક્ષ્મ વાત કરી છે, એ જરા ખોલવા જેવી વાત છે. મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે. એટલે શું કે જ્યારે જીવ મુમુક્ષુતામાં પ્રવેશ કરે છે ઉપરના ક્રમથી, ત્યારે એનો સ્વચ્છંદ દબાયો ત્યાં સુધી તો આવી ગયો. એ પ્રકારના જે આ પરિણામ છે ત્યારે એની અવસ્થામાં એ પહેલા જે પ્રકાર હતો અને આ પ્રકારના પરિણામ થયા એમાં બહુ મોટો ફરક છે. આવા યથાર્થ મુમુક્ષુતાના પરિણામમાં પણ જીવ આવ્યો નથી, એટલે એને બાહ્ય સાતા વધે છે અથવા એની આકુલતા ઘણી ઘટી જાય છે, ચંચલતા પણ ઘણી ઘટી જાય છે. અને ઘણી ચંચલતા ઘટે ત્યારે ઘણાને જુદી જુદી જાતના અનુભવો થવા માંડે છે. કોઈને લાલ પીળા દેખાવા માંડે છે, કોઈને ચકરડા દેખાવા માંડે છે, કોઈને ઝંઝણાતી થવા માંડે છે, કોઈને કાંઈ થાય, કોઈને કાંઈ થાય, કોઈને કાંઈ. આ ચંચલતા ઘટે ને આકુલતા ઘટે ત્યારે ચિત્ર વિચિત્ર પ્રકારે ઉત્પન્ન થાય છે. કોઈ કોઈને કોઈને નથી પણ થતા, ત્યારે એમ લાગે કે મને કઈ આનંદ આવ્યો. પણ અહીંયાથી પરિણામે એક નવી ગુણાટ ખાવાની છે. અત્યાર સુધી જે પર્યાય પ્રધાનતા છે એ ગુણાટ ખાઈને દ્રવ્ય પ્રધાનતામાં આવવાનો હવે અવસર આવ્યો છે. જો એ દ્રવ દ્રષ્ટિ માટે દ્રવ્ય પ્રધાનતામાં ન આવે તો આ જે પર્યાય પ્રધાનતા છે એમાં ઉપરનો દોષ, આ લોકની અલ્પ પણ સુખેચ્છા છે, એ દોષ રહી જશે અને તેથી યોગ્યતા રોકાઈને મોક્ષ માર્ગની પ્રાપ્તિ નહીં થાય. આ વાત બહુ સરસ કરી છે, બહુ ઊંડાણથી વાત કરી છે. અથવા તો મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે અને આનંદ લાગે, ચંચળતા ઘટે, કશાયની મંદતા થાય, પહેલા જે ગુસ્સાના કારણો, માન અપમાનના કારણો, બીજા ત્રીજા કારણો એને તો ઘોળીને પી જાય, હવે એવું કઈ થાય જ નહીં. સારી એવી મુમુક્ષુતા આવી હોય પણ એ મુમુક્ષુતામાં આનંદનો અનુભવ મુખ્ય કરવા જેવો નથી. હવે સ્વરૂપનો નિર્ણય કરવાનો અવસર આવ્યો છે. આત્મા સદ પરમાનંદ રૂપ છે તો મૂળ સ્વરૂપનો નિર્ણય છે, એવો નિશંક નિર્ણયમાં એની પ્રધાનતા આવવી જોઈએ, પર્યાયંશની નહીં. જુઓ, અત્યારે તો હજી આત્માનો આનંદ નથી આવ્યો, હજી આ આત્માનો આનંદ નથી અને જે અનુભવાય છે. પણ જ્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની નિર્વિકલ્પ દશાની ઉત્પત્તિ થાય, પહેલો ઉપશમ સમ્યક દર્શન થાય, ત્યારે આત્માનો સ્વાભાવિક આનંદ ગુણમાંથી આનંદ પ્રગટ થાય, અપૂર્વ આનંદ પ્રગટ થાય, પ્રદેશે પ્રદેશે અનુભવ થાય. પણ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ એ આનંદની મુખ્યતા કદી કરતા નથી, અને જો મુખ્યતા થઈ તો એનું સમ્યક દર્શન ગયું, જ્ઞાન દશા ગઈ અને પર્યાય દ્રષ્ટિ થઈ જાય. આવી સૂક્ષ્મ વિષયની વાત ઉપાદેવે મુમુક્ષુની ભૂમિકામાં પણ ખોલી છે, તો સમજવા જેવો વિષય છે કે આ આત્મા મુમુક્ષુતામાં પ્રવેશ કરે છે ત્યારે પૂર્ણતાના લક્ષ્ય, પર્યાયના લક્ષ્ય પ્રવેશ કરે છે. આગળ વધે છે એમાં પર્યાયનો સુધાર થાય છે, પણ એ પર્યાયનો સુધાર પર્યાય દ્રષ્ટિને મજબૂત કરે તો એ માર્ગ પ્રાપ્તિમાં અવરોધક કારણ છે. એ પર્યાયનો સુધાર થઈને મુમુક્ષુ જીવે એક નવી ગુલાટ ખાવી પડે છે. ત્યાંથી એક પર્યાયમાં મોક્ષ માર્ગ પ્રગટો કે કેવળ જ્ઞાન પ્રગટો, મારે હવે એની કોઈ જરૂર નથી, એવું જે મારું સ્વરૂપ એનો અભેદપણે મને પત્તો લાગી ગયો છે. અને એ વાત કૃપાળુ દેવી 165 પત્રમાં જ્ઞાન પ્રાપ્તિ થઈ ત્યારે કરી છે, મોક્ષની હવે જરૂર નથી. 165 પત્રમાં જે વાત કરી છે એમણે, કેમ એ સુધી વાત કરી, જેવી જ્ઞાન પ્રાપ્તિ થઈ 1947 સુદ સંકિત પ્રકાશો, ત્યાં સુધી તેવજ્ઞાનની પર્યાયનો ગૌણ કરી નાખ્યું કે હવે મોક્ષની મને જરૂર નથી. એમ કેમ આવી એ વાત લખવાનું કારણ શું? એવો વિકલ્પને લખાણ કેમ થયું તો વિચારમાં કેવો વિષય છે. પ્રતિદિન આત્માને પણ વિશેષતા થતી જાય છે, મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. આ વાક્ય લખ્યું છે, મોક્ષની હવે મને કાંઈ જરૂર નથી. કેમ? કે પર્યાય દ્રષ્ટિ ગઈ. મોક્ષ તો એક સમયની પર્યાય છે. કેવળ જ્ઞાન અને મોક્ષ દશામાં જે રિદ્ધિ સિદ્ધિ આત્માની ઉત્પન્ન પરસેન્ટેજ એના કાઢી ન શકાય એટલું નીચું છે, એટલું મારું પદ ઊંચું છે. એની દ્રષ્ટિમાં કોઈ સાધક પર્યાય કે સિદ્ધ પર્યાય એ કાંઈ છે જ નહીં. એવી દ્રષ્ટિ, તે સમ્યક દ્રષ્ટિ, તે વિતરાગ દ્રષ્ટિ, તે દ્રવ દ્રષ્ટિ છે. એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. એ સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલાં પદાર્થ નિર્ણયમાંથી પર્યાયની ગૌણતા અને દ્રવ્યની પ્રધાનતા ઉત્પન્ન થઈ આવે છે, એમ અહીંયા કહેવાનો નિર્દેશ છે. વિષય બહુ સારો પ્રતિપાદિત થયેલો છે. અહીંયા આજનો સમય સમાપ્ત થયો છે. થોડો વિશેષ કાર્ય સમય વિષયમાં